તારીખ 30/8/1995 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 348
મને ઓળખવું, આ ચૈતન્ય તત્વને ઓળખવું, ઓળખવું એટલે નિર્ણય કરવો, ઓળખવું એટલે નિશ્ચય કરવો. ચૈતન્ય તત્વને એટલે પોતાના સ્વરૂપને, પોતાના સ્વરૂપને ઓળખવું. પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના કદી અનુભવ દશા ન આવે. પોતાના સ્વરૂપના અનુભવની દશા વિના કોઈને જન્મ મરણનો નાશ ન થાય. આ જીવ સંસારમાં જન્મ મરણ અનંતકાળથી કરી રહ્યો છે અને અનેક ભાવોમાં રખડતો, આગળ રઝળતો, આથડતો, ઘણો દુઃખી થઈ રહ્યો છે. એનું મૂળ કારણ કે એને પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી. ઓળખાણ નહીં હોવાથી એમાં એકાગ્રતા થઈને અનુભવ થઈ શકતો નથી. ઓળખ્યા વિના એનો મહિમા આવે નહીં, એની મહત્તા સમજાય નહીં, અને જ્યાં સુધી એની મહત્તા ન સમજાય ત્યાં સુધી એમાં એકાગ્રતા થઈને અનુભવ ન થાય. ત્યાં સુધી જીવને જન્મ મરણનો અંત ન આવે. એક સ્વાનુભવ જ એવી દશા છે કે જે કારણથી જીવના જન્મ મરણ મટી જાય છે અને સદાને માટે જીવ સુખી થાય છે. એટલે જ્ઞાનીઓનો આ ઉપદેશ છે કે પોતાના ચૈતન્ય તત્વને, પોતાના મૂળ સ્વરૂપને ઓળખો. ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો. હવે કઈ રીતે ઓળખાય? કે ઓળખવાનો અભ્યાસ કરવાથી ઓળખાય. અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે પ્રયોગની પ્રેક્ટિસ, પ્રયોગનો મહાવરો, એને અભ્યાસ કહે છે. અથવા પરિચયનો મહાવરો. પરિચય વિના કોઈની ઓળખાણ ન થાય. સર્વસામાન્ય સર્વ મનુષ્યને એ અનુભવ છે કે પરિચય વિના કદી કોઈ ચીજની ઓળખાણ ન થાય, કોઈ વ્યક્તિની પણ ઓળખાણ ન થાય, કોઈ ભાવની પણ ઓળખાણ ન થાય, કોઈ દ્રવ્યની પણ ઓળખાણ ન થાય. પરિચયનો અભ્યાસ એને અહીંયા અભ્યાસ કહે છે. અહીંયા શાસ્ત્રના અભ્યાસને કે વાંચનને વિચારને અભ્યાસ નથી કહેતા. પણ પરિચય કરવાનો જે મહાવરો છે, પરિચય કરવાનો જે વારંવારનો અભ્યાસ છે, એ પ્રકારે ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો. અને એ ઓળખવાના અભ્યાસમાં ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. એમ કેમ કહ્યું? કે જીવને પોતાના અનુભવમાં આવતા બે પ્રકારના પરિણામો છે. એક વિભાવ જાતિના પરિણામો છે અને એક સ્વભાવ જાતિના પરિણામો છે. આ બંને વચ્ચેનો તફાવત જીવ અનુભવતો નથી. બંનેને એક સમજીને અનુભવે છે અથવા બંનેને એકપણે અનુભવે છે. જૈન દર્શનમાં દિગંબર સાહિત્ય સિવાય તો ભેદ જ્ઞાનનો વિષય જ ક્યાંય ચર્ચામાં કે ક્યાંય તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ભેદ જ્ઞાનનો વિષય જ નથી. જે જન્મ મરણથી છૂટવાની કાર્ય પદ્ધતિ છે, રીત છે, એ રીત મૂળ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. રીત કહો કે વિધિ કહો, કામ કરવાની જે વિધિ છે એ વિધિ જ મૂળમાં નથી. ક્યાંય કહે છે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરો. ભેદ જ્ઞાન એટલે જુદા પાડવાનું જ્ઞાન, અનુભવમાં જુદા પાડવાનું જ્ઞાન, માત્ર વિચારમાં જુદા પાડવાનું જ્ઞાન નહીં, પણ અનુભવમાં જુદા પાડવાનું જ્ઞાન. કેમ કે બંને જાતિના ભાવો જીવને અનુભવમાં આવે છે, અનુભવમાં આવી રહ્યા છે, પણ એ બંને જાતિની જુદી જુદી પરખ કે ઓળખ નહીં હોવાને લીધે જીવ એક પણ એ બંનેને અનુભવે છે. જ્ઞાન અને રાગાદી વિભાવ ભાવો કે જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે અને જ્ઞાન તે જ્ઞેયાકારે થાય છે, એટલે એક મેઘ થઈને એક જેવા થઈને અનુભવાય છે. એ ભેદ જ્ઞાનથી વિરુદ્ધ પ્રેક્ટિસ છે અને એને જુદા પાડવા તે ભેદ જ્ઞાનનો અભ્યાસ અથવા પ્રેક્ટિસ છે. અભ્યાસ કહો કે પ્રેક્ટિસ કહો, અને એ જ કરવાનું છે. જે કરવાનું છે તે જ કરવાનું છે. સમયસારની 16-17 ગાથામાં આ ભેદ જ્ઞાનના અભ્યાસની વાત શરૂ કરી છે આચાર્યદેવે, અમૃતચંદ્રાચાર્યદેવે. અને કુંકુંડાચાર્ય પણ એ વાત મૂળ ગાથામાં લીધી. ત્યારે મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો એ વાત લીધી છે. એમ કહેવા પાછળ આચાર્યશ્રીનો ઉદ્દેશ એવો છે, આચાર્યશ્રીનો હેતુ એવો છે કે મોક્ષાર્થી થાય તો ભેદ જ્ઞાન કરી શકે ને મોક્ષાર્થી ન થાય તો ભેદ જ્ઞાન ન કરી શકે. જેમ સ્વાનુભવ પણ કરી શકે કે ભેદ જ્ઞાન પૂર્વક સ્વરૂપની ઓળખાણ થઈ હોય તે કરી શકે. અનુભવ ઓળખાણ વિના નહીં, તેમ ઓળખાણ ભેદ જ્ઞાન વિના નહીં. અને એ ભેદ જ્ઞાન મોક્ષાર્થી પણ થયા વિના નહીં. એમ કારણ કાર્યની સંધિ સમજીને, કારણને ગ્રહણ કરતા કાર્યની નિષ્પત્તિ, કાર્યની ઉત્પત્તિ સહજ માત્રમાં છે. અવલોકન છે એ ભેદ જ્ઞાનનું પ્રીસ્ટેજ છે. જ્યારે જીવ વિજ્ઞાન કરવા ચાહે છે ત્યારે એની શરૂઆત અવલોકનથી થાય છે. અવલોકન કરતાં કરતાં જ્યારે જ્ઞાન સૂક્ષ્મ થાય છે ત્યારે એ જ્ઞાન સ્વભાવ અને વિભાવની વચ્ચે ભેદ જ્ઞાન કરવાને સમર્થ થાય છે. અવલોકન છે એ શરૂઆતનો સ્ટેજ છે, અને ત્યાર પછી અવલોકન કરતાં કરતાં એ ભેદ જ્ઞાનમાં, અવલોકન પોતે જ ભેદ જ્ઞાનમાં પરિવર્તન પામે છે એમ બને છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો એ જ કરવાનો છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદીથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. એવી જ વાત લીધી છે કે એ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એટલે પ્રેક્ટિસ કરતાં કરતાં આત્માની રાગાદીથી ભિન્નતા ભાસે, જ્ઞાન શબ્દનો લીધો, આત્માની રાગાદી વિભાવથી ભિન્નતા ભાસે, આત્માની એટલે પોતાની, જ્ઞાનમય એવા આત્માને પોતાની રાગાદી વિભાવોથી ભિન્નતા ભાષે, ભિન્નતા લાગે, ભાષે એટલે લાગે, ભાષે એટલે વિચારે એમ નહીં, ભાષે એટલે લાગે, ફીલ થાય, તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય એટલે અનુભવમાં આવે, અનુભવમાં આવે એને પ્રાપ્તિ કહેવામાં આવે છે. અનુભવની પ્રાપ્તિ તે આત્માની પ્રાપ્તિ છે, આત્માની પ્રાપ્તિ તે અનુભવની પ્રાપ્તિ છે. કેમ કે આત્મા કાંઈ નવો લાવવાનો નથી કે પ્રાપ્ત કરવાનો નથી, આત્મા તો છે, અનાદિથી છે, છેને છે, પણ એનો અનુભવ નથી ત્યાં સુધી તે હોવા છતાં નહીં હોવા બરાબર છે. એટલે એમ કહ્યું કે એ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા આત્માની રાગાદિથી ભિન્નતા ભાષે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. સ્વરૂપ પ્રાપ્ત થાય એટલે સ્વરૂપ અનુભવ ગોચર થાય. આત્મા ચૈતન્ય તત્વ છે, નાયક સ્વરૂપ છે, એને ઓળખવો, આ અનુભવ કરવા કરતા પહેલા ઓળખવા ઉપર પૂજી બેનશ્રીનું વજન છે. ઓળખાણનું સ્ટેજ છે, એ આધારભૂત સ્ટેજ છે. અનુભવ અને અનુભવ પછી પણ ઓળખાણના કારણે જીવને લક્ષ્ય રહે છે. ઓળખાણનો વિષય અધ્યાત્મ શાસ્ત્રમાં ઘણો મહત્વનો છે, એટલે અનેક જ્ઞાનીઓએ એને જુદી જુદી રીતે પ્રકાશ્યો છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એમણે બીજ જ્ઞાન કહ્યું છે, અસ્તિત્વ ગ્રહણ પણ કહ્યું છે. બેનશ્રી પણ અસ્તિત્વ ગ્રહણ કહેતા હતા ઓળખવાને, સ્વરૂપનો પ્રતિભાસ પણ એને કહેવાય છે, સ્વરૂપનો નિશ્ચય પણ એને કહેવાય છે. અને એ કાળમાં, એ સમયમાં સ્વરૂપનું લક્ષ્ય થાય છે. લક્ષ્ય થાય છે એટલે કે લક્ષ્યમાંથી જ્ઞાનના એક પ્રકારના પર્યાયમાંથી એ સ્વરૂપ દૂર થઈ શકતું નથી. એટલે લક્ષ્યમાંથી આત્મા ખસી શકતો નથી એવી પરિસ્થિતિ સ્વરૂપની ઓળખાણ થતા બને છે. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય? શાસ્ત્ર અભ્યાસ અથવા શાસ્ત્ર સ્વાધ્યાય શા માટે કર્યો? કે આવો લક્ષ્ય થવા માટે, આવું સ્વરૂપ ઓળખવા માટે એ વાત છે. એટલું બધું એનું મહત્વ છે કે કોઈ જીવ સ્વરૂપની ઓળખાણ કરે એટલે એને અવશ્ય થોડા જ વખતમાં અનુભવ થાય, થાય ને થાય. એટલું તો નહીં પણ કદાચ કોઈ જીવ તે અનુભવથી ચ્યુત થાય એવું બને તો પણ સ્વરૂપના ઓળખાણ વખતે આત્મ સ્વરૂપના ઊંડા સંસ્કાર એટલા પડી જાય છે નિયમથી કે એ સંસ્કાર કદી અનંતકાળમાં ઘૂંસાતા નથી. જોકે અનંતકાળ તો એક વખત સ્વરૂપાનુભવ થયેલા જીવને સંસારનો હોતો જ નથી, પણ માનો કે અર્ધપુદ્ગલ પરાવર્તન ચ્યુત થયા પછી છે તો પણ એ ફરીને મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. એનું કારણ એને સ્વરૂપના સંસ્કાર પ્રાપ્ત થયા છે તે છે, અથવા અસ્તિત્વ ગ્રહણ થયું છે તે છે. એટલે ઓળખાણના મૂળ બહુ ઊંડા છે. સંસારમાં પણ એમ કહેવાય છે કે જે કામ ઓળખાણથી થાય એ પૈસાથી નથી થતી. તો ઘણાને અનુભવ છે કે ઓળખાણથી જે કામ થાય એ બીજી કોઈ રીતે ન થાય. એમ આત્માની ઓળખાણના મૂળ બળ ઊંડા છે. એટલા બધા સંસ્કાર કામ કરે છે કે જીવને સંસારમાં એ રખડવા નહીં દે, પરિભ્રમણ કરવા નહીં દે, ગમે ત્યાંથી ઠેકાણે આવશે. એટલે કહે છે કે આત્મા એટલે પોતાનું સ્વરૂપ ચૈતન્ય તત્વ છે, નાયક સ્વરૂપ છે, એને ઓળખવું. જીવને એવો ભ્રમ છે કે પરગૃહનું હું કરી શકું છું, જીવને એવો ભ્રમ છે કે હું પર પદાર્થના કાર્ય કરી શકું છું, પરબ્રહ્મનું હું કરી શકું છું એટલે પર પદાર્થના કાર્યો હું કરી શકું છું. એ વાત જરૂર છે કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગ વિના અથવા પ્રત્યક્ષ ઉપદેશ વિના કોઈ જીવને બીજ જ્ઞાનની એટલે સ્વરૂપના ઓળખાણની પરિસ્થિતિ બનતી નથી. એ વાત અવશ્ય છે. એટલે એ વાત ઉપર કૃપાળુદેવે બહુ પ્રકાશ પાડ્યો છે, એનું કારણ એ છે. અને ત્યાં જ્ઞાનીની વિદ્યમાનતાનું મહત્વ ત્યાં સમજાય છે. કોઈ જીવ ગમે તેટલો બુદ્ધિમાન હોય, ગમે તેટલા શાસ્ત્રો એ ભણી શકે, સમજી શકે બુદ્ધિથી, કોઈ ગાથાનો એને અર્થ ન આવડે, ભાવાર્થ ન આવડે, એવું ન બને, તો પણ આત્માને ઓળખવો એ બીજી ચીજ છે. અને આત્માની ઓળખાણ માટે પહેલા જ્ઞાની પુરુષની ઓળખાણ આવે છે અને પછી આત્માની ઓળખાણ આવે છે. કદી કોઈ જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થયા વિના આત્માની ઓળખાણ થઈને અનુભવ થયો હોય એવું બન્યું નથી અને બની શકતું પણ નથી, અને ત્રણ કાળમાં બનવાનું પણ નથી. આ એક વસ્તુ સ્થિતિ છે. એટલે પ્રથમ જ્ઞાની પુરુષની ઓળખાણ અને પછી સ્વરૂપની ઓળખાણ અને પછી સ્વરૂપનો અનુભવ, એમ ક્રમ લાગે છે.
સ્વભાવ હંમેશા ખુલ્લા હૈ, તો આત્મભાવ જો હૈ હમ અપને આપ ક્યો નહીં પકડ સકતે હૈ, જ્ઞાની પુરુષ કા જરૂરત ક્યો પડતા હૈ, ક્યા જ્ઞાની પુરુષ દિખાતે હૈ કે યે આત્મભાવ હૈ?
હા, વિચાર મેં પ્રશ્ન એ છે કે આત્માના પરિણમનમાં આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એને જુદા પાડવાની વાત ચાલે છે, તો અમે અમારી મેળે જુદા ન પાડી શકીએ? જ્ઞાની પુરુષ સમજાવે ત્યારે જુદા પાડી શકીએ? એમ વાત પણ આવે છે કે સ્વભાવ અંશ હંમેશા જ્ઞાનમાં ખુલ્લો છે, તો પછી કેમ પકડી શકતો નથી? કેમ કે જીવની દ્રષ્ટિ બાહ્ય છે અને બાહ્ય હોવાથી મલિન પણ છે, એટલે એમાં એ પ્રકારની જે પ્રક્રિયા કરવી જોઈએ એ કરવામાં જીવ અશક્ત છે અને અયોગ્ય છે. આપણે ત્યાં બાળક જન્મે છે, જેમ જેમ એની આયુષ્યમાં આગળ વધતો જાય છે, એટલે ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેનો જ્ઞાનનો ઉઘાડ તો આપોઆપ ખુલતો જાય છે. આપોઆપ ખુલે છે કે નહીં? અભ્યાસ કરજો ઘરમાં, બાળક જન્મ્યા પછી એનો અભ્યાસ કરજો, તો દિન પ્રતિદિન એનો અભ્યાસ એને એનો ઉઘાડ થઈ ખુલતો જાય છે. પછી એને આપણે નિશાળે શા માટે મોકલીએ છીએ? સ્કૂલમાં શા માટે પહેલા એને કેજીમાં બાળ ક્રીડાંગણમાં મોકલીએ છીએ, પછી નિશાળે મોકલીએ છીએ, પછી કોલેજમાં મોકલીએ છીએ. એ પોતાની જોડે શા માટે અભ્યાસ ન કરી શકાય? પ્રેક્ટિકલ સાઈડ છે આપણે વિચારવાનું. જ્યારે એ બાળકનો જ્ઞાનનો ઉઘાડતો આપોઆપ ખૂલતો જાય છે, કોઈ બાહ્ય સાધનની અપેક્ષા વિના ખૂલતો જાય છે, એ તો બધાને અનુભવ ગોચર છે કે નહીં? તેમ છતાં આપણે એને સાંસારિક વિષયોનું જે જ્ઞાન છે એના માટે એને શા માટે સ્કૂલમાં અને કોલેજમાં મોકલવું પડે? બહુ સ્થૂળ વિષયો છે એ તો. જે નિશાળમાં દુનિયાદારીના જે વિષયો એને શીખવવામાં આવે છે એ વિષયો તો સાવ સ્થૂળ વિષયો છે. આત્માના સ્વરૂપનું અને સ્વભાવનું જે સૂક્ષ્મ જ્ઞાન છે એ સૂક્ષ્મ જ્ઞાન એ સૂક્ષ્મ જ્ઞાન એમને પોતાની મેળે થાય એવી સંભાવના કોઈ પ્રેક્ટિકલપણે વાસ્તવિકતામાં દેખાતી તો નથી. ઠીક, અનંતકાળમાં શાસ્ત્રો કેટલા વાંચ્યા? ચાલો, પુસ્તકો નથી વાંચ્યા, વાંચીને કઈ વિચાર નથી કર્યો, આત્મજ્ઞાન નથી થયું, એ વાત તો ચોક્કસ છે, હકીકત છે. અરે, જ્ઞાની ગુરુ મળ્યા પછી પણ જ્ઞાન થવું એટલું સહેલું નથી. અનંતવાર મળ્યા છે જ્ઞાની. જ્ઞાની શું તીર્થંકર અનંતવાર મળ્યા છે? જ્ઞાની તો શું સમજાવશે? તીર્થંકર જેવું કોઈ સમજાવી શકે? એમની પાસે તો દિવ્ય ધ્વનિ છે, ચારે પડખેથી એક સાથે સમજાવવાની સામર્થ્ય વાણીમાં છે. સદમસ્ત ગમે કેટલા જ્ઞાની હોય તેને ક્રમથી કહેવું પડે કે દ્રવ્યથી આત્મા એવો છે, ક્ષેત્રથી આવો છે, કાળથી આવો છે, ભાવથી આવો છે, ત્યાં તો એક સાથે ચારે પડખા દેખાડે એવી વાણી હોય છે. અક્રમ વાણી છે ને, અને એથી કરીને ત્યાં જ્ઞાન પણ ઘણા જીવોને થાય છે. જેમ ઓલી ધાણી ફૂટે ને એવી રીતે સમોસરણમાં જ્ઞાન થાય બધાને, ફટાફટ બધાને જ્ઞાન થવા માંડે છે. તો આપણને નથી થયું, આપણે અનંતવાર ગયા, અનેક જીવોને થઈ ગયું જ્ઞાન, અનેકા અનેક જીવોને જ્ઞાન થયું છે. એકલા તીર્થંકર જાય નહીં, ટોળાના ટોળા એની હારે જાય. પણ આપણી વિપરીતતાને લીધે આપણને જ્ઞાન ન થયું. એટલે એવું નથી કે જ્ઞાની મળી જાય કે તીર્થંકર મળી જાય માટે જ્ઞાન થાય, સાથે સાથે પોતાની તૈયારી પણ જોઈએ. પોતાની તૈયારી ન હોય તો કોઈ જ્ઞાન કરાવી દે કે કોઈનું કામ કોઈ કરી દે એવું તો કઈ વસ્તુનું સ્વરૂપ નથી. તેમ પોતે ગમે તેટલો તૈયાર થાય પણ આંગળી ચીંધનાર ન હોય તો રસ્તો જડે એવું નથી. એવું પણ છે, આવું પણ છે ને આવું પણ છે. નિમિત્તથી કાર્ય થાય નહીં અને નિમિત્ત વિના પણ થાય નહીં એવું છે. નિમિત્તથી માને તો પણ મિથ્યાત છે અને નિમિત્ત વિના માને તો પણ મિથ્યાત છે, અને બે સરખું જ મિથ્યાત છે, ઓછું વધતું નથી. એ તો ગુરુદેવ કહેતા કે નિમિત્ત વડે પણ માનના કાર્ય થાય એમ માને તો મિથ્યાત હશે ને નિમિત્ત વિના માને તો પણ. હા, ત્યારે લાગવું પડે, બે સાથે જીવીએ, નહીતર શું કરે? એકલો ગુરુ ઉપર નજર રાખે. તમને કોઈ ગુરુ મળી જાય તો સારું, પણ એ તો અનંતવાર મળ્યા છે, તને નથી મળ્યા એવું ક્યાં છે? પાત્રતા એક કારણ અને નાની પુરુષની વિધિ માનતા બીજું કારણ, બે કારણ સાથે ઉત્પન્ન થાય ત્યારે અવશ્ય કાર્ય થાય છે.
કુતુહલ કશું ગયા?
હા કુતુલ વૃત્તિથી ગયો, અથવા ત્યાં પણ ઉપર ઉપરથી ચાલ્યો, ત્યાં પણ એમ અત્યારે ઉપર ઉપરથી ચાલે છે એમ ત્યાં પણ ઉપર ઉપરથી ચાલ્યો. બીજો કોઈ ઉપાય નથી એનો. ગુરુભાવના સંસ્કાર પણ જ્ઞાની વિના કોઈ ન મળે. સંસ્કારની પ્રાપ્તિ કોઈને કોઈ સજીવન મૂર્તિથી ઉપદેશ મળે ત્યારે મળે. પછી તીર્થંકર ભગવાન હોય કે કોઈ નિગ્રંથ ગુરુ હોય કે કોઈ સત્પુરુષ જ્ઞાની પુરુષ હોય, એના સંગમાં એના ઉપદેશથી પામે, સંસ્કાર મળે. એ એના કોઈને સીધા પોતાના સંસ્કાર મળી જાય એવું નથી. ગુરુદેવ છે સંસ્કારથી આ ભાવમાં જ્ઞાન પ્રાપ્ત કરી ગયા, તો એમને એ સંસ્કાર ક્યાં મળ્યા? કે મહાવીર ક્ષેત્રમાં સિમંદર ભગવાનના સમોસરણમાં એ સંસ્કાર એમને ઝીલ્યા છે. તો ત્યાંથી એ સંસ્કાર લઈને આવ્યા, તો અહીંયા વગર ગુરુએ પણ જ્ઞાન પ્રાપ્ત થઈ. તો એ ઘટના પૂર્વભાવમાં ઘટી છે. એ ઘટના ઘટી નથી ને અહીંયા જ્ઞાન કોઈને થયું છે એવું ન બની શકે એમ કહેવું. આ વસ્તુ સ્થિતિ છે. આ સમજવા માટે દેવશાસ્ત્ર ગુરુ આદિ બાહ્ય નિમિત્ત હોય છે. બરાબર. એ તો પોતાને જ્ઞાન થયા પછી ગુરુગુણ સંભાળવામાં ગુરુનો મહિમા કેટલો કર્યો છે, ગુરુદેવનો કેટલો મહિમા કર્યો છે. એમને કાંઈ ઉપાદાનનું જ્ઞાન નહોતું એમ તો નહીં કહી શકાય ને, પણ એટલો મહિમા આવ્યા વિના એ મહિમા આવવો પોતાના ઉપાદાનની એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા છે તો આવે છે. એવો મહિમા પણ પોતાના ઉપાદાનની યોગ્યતાને લઈને આવે છે. એટલે કહેવાય ગુરુનો મહિમા, પણ ખરેખર ઉપાદાનની યોગ્યતા કેવી હતી એ ત્યાં વિચારવાનો છે કે એવો મહિમા કરનારના પરિણામો કેટલા નિર્મળ એ જોવાનું છે ત્યાં. ચોક્કસ એ જવાબદારી પોતાની, એ જવાબદારી ન સંભાળે માનો ત્યાં સુધી જીવની સ્થિતિ શું હોય છે એ આપણે વાસ્તવિકપણે વિચારીએ, તો આ જીવ સંસારની રૂચિથી સંસારના કાર્યો કરી અને સંસાર પરિભ્રમણ કરે છે. શું પરિસ્થિતિ છે? હા, કે સંસાર કાર્યોની રૂચિ છે, સંસારના કાર્યો કરતા એ પરિણામ એવા બગાડે છે કે પરિણામે અધોગતિમાં જઈને રખડે છે. આ પરિસ્થિતિનો ઘટમાળ ચાલુ છે એનાથી. તમે એને એ પ્રકારે પરિણામનું એમાં જ્ઞાની શું કરી દે પછી? એમ પોતે જ પોતાની મેળે ઊંધો ચાલતો એમાં જ્ઞાની શું, તીર્થંકરે શું કરી દે? જે જેને સ્વયં બંધાયું છે એને આ જગતમાં કોઈ છોડાવનાર નથી, અને જેને સ્વયં છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. એ બાનાબાજી કરે નહીં કાંઈ. જેને છૂટવું છે એમનો કંઈક, મારે આમ છે ને તેમ છે, મારે ઉપાધિ છે ને ફલાણું છે ને ઢીંકણું છે, કાંઈ નહીં. છૂટવું છે એને કોઈ પણ ભોગે છૂટવું છે, નથી છૂટવું એ ગમે એટલા બાના કાઢશે, એ બધા ખોટે ખોટા બાના છે. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું છું અને કાર્યો સંસારના કરે છે, એટલે શરીરથી માંડીને બીજા સંયોગોના કાર્યો હું કરી શકું છું એવો એને ભ્રમ છે. પણ પોતે પરપદાર્થમાં કાંઈ કરી શકતો નથી, આ વસ્તુ સ્થિતિ છે. માને તો પણ એમ છે અને ન માને તો પણ એમ છે. બીજી રીતે માનવાથી કઈ વસ્તુ સ્થિતિ બીજી રીતે થઈ જાય એમ ન બને કઈ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક પરમાણુ પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર છે અને પ્રત્યેક જીવો પણ સ્વતંત્ર છે. પોતે જાણનારો છે, જ્ઞાયક છે. પોતે જાણનારો એટલે માત્ર જ્ઞાયક છે, પણ પોતે એમ પોતાને સ્વીકારતો નથી. પોતે તો પરદ્રવ્યના અને રાગના કાર્યો કરનારો છે એવો એનો જે સ્વીકાર છે એ એનો ભ્રમ છે. બાકી જ્ઞાનીની દ્રષ્ટિએ તો આત્મા માત્ર જાણનારો અને જ્ઞાયક જ છે. પર પદાર્થમાં એનું જ્ઞાન જતું નથી અને પરમાંથી કાંઈ આવતું નથી. આ વચનામૃત માત્ર વિચાર માટે નથી પણ કે જાણે કડવો રસ મારામાં દાખલ થઈ ગયો, હું કડવો 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 થઈ ગયો અને મીઠો રસ જીભ દ્વારા મીઠા રસને ચાખે અને એને ભાવતો હોય ત્યારે એને એમ શું લાગે કે જાણે એ રસ મારામાં ઉતરે છે, ઉતરી જાય છે, ઉતરી રહ્યો છે. આ પરપ્રવેશ ભાવ છે. જીવનો આવો પરપ્રવેશ ભાવ પોતાના સ્વસંવેદનને રોકનારો છે એવી વાત ત્યાં લખી છે. બહુ માર્મિક વાત લખી છે. પોતપોતાની ભાષામાં મૌલિક રીતે જ્ઞાનીઓ વાત કરે છે. અહીંયા કહે છે કે જો પરપદાર્થમાં આત્માનું જ્ઞાન એટલે તારું જ્ઞાન જતું નથી અને તારા જ્ઞાનમાં એટલે આત્મામાં પરપદાર્થનો કોઈ સ્વાદ, કોઈ પર્યાય, કોઈ અંશ દાખલ થતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. એવો અનુભવ કરવો તે સત્ય અનુભવ છે અને એકબીજામાં એકબીજાનો પ્રવેશ છે એવો અનુભવ કરવો તે અસત્ય, મિથ્યા અથવા જૂઠનો અનુભવ છે. ઉપસર્ગ અને પરિસર વખતે મુનિરાજ આત્માનમાં સ્થિર કેવી રીતે રહી શકે? કોઈ બાધા પીડા ઉપસર્ગ પરિસરમાં થાય છે, ઠંડી ગરમીનો થાય છે કે કોઈ જનાવર એને તળે ખાય બટકા ભરે ત્યારે કેમ સ્થિર રહી શકે? કે અનુભવ કરે છે કે શરીરમાં જે કાંઈ થાય છે એ જણાય છે પણ મને મારામાં થાય છે એવો અનુભવ થતો નથી. મારાથી બહાર બીજા પદાર્થમાં થાય છે એવું જણાય છે પણ મારામાં થાય છે એવો એમને અનુભવ થતો નથી. માટે વિતરાગ ભાવે સ્થિર રહી શકે છે. નહીંતર કેવી રીતે વિતરાગ ભાવે કેવી રીતે સ્થિર રહી શકે? જ્યાં પીડા ઉત્પન્ન થાય ત્યાં ઉપયોગ ખેંચાયા વિના રહે નહીં સામાન્યપણે તો જીવનો. પણ આવું અલૌકિક અનુભવ જ્ઞાન જેને હોય, જ્યાં આવું અલૌકિક અનુભવ જ્ઞાન હોય ત્યાં એવી સ્થિરતા પણ અલૌકિક રીતે રહે. એ આશ્ચર્યકારી સ્થિરતા છે કે ગમે તેવા ઉપસર્ગ પરિસરમાં પણ અડોલ આસનને મનમાં નહીં શોભતા, મનનો ક્ષોભ નહીં, હલનચલન નહીં, સ્થિર સ્થિર અંદરમાં જામ થઈને ઉતરી જાય કે બહારમાં જાણે કાંઈ થતું જ નથી, જે થયું છે એ કાંઈ થતું જ નથી. એટલા અંદરથી છૂટા પડીને સ્વાનુભવમાં મુનિરાજ લીન થઈ જાય છે એનું કારણ કે આ જે સમજણ છે એને અનુભવમાં ઉતારી છે. પર પદાર્થમાં જ્ઞાન જતું નથી અને જ્ઞાનમાં કોઈ પર પદાર્થ દાખલ થઈ શકતો નથી, દાખલ તો થઈ શકતો નથી, એકબીજાને સ્પર્શ પણ નથી. થોડો એક પ્રયોગ સમજવા જેવો અત્યારે આપણે સ્વાધ્યાય દરમિયાન કરી શકીએ. અંગૂઠોની આંગળી જે રેખાઓ છે, બંને જગ્યાએ રેખાઓ હોવાથી ખરબચડા સ્પર્શનો અનુભવ થાય છે કે આમાં રેખાઓ છે અને અંગૂઠાને આંગળી સ્પર્શે છે. હવે એવું જે ખરબચડાપણું છે એ સુવાળાપણું જે કાંઈ લાગે તે જ્ઞાનમાં શું થાય છે, એટલે કે જ્ઞાનમાં અનુભવ શું થાય છે, આટલું જોવાનું છે. જ્ઞાનમાં સ્પર્શનો સ્પર્શ નથી, જ્ઞાનને સ્પર્શનો સ્પર્શ નથી. કેમ કે આત્મામાં સ્પર્શ નામનો ગુણ નથી અને સ્પર્શ નામની કોઈ પર્યાય પણ નથી. છતાં હું સ્પર્શ્યો અને મને સુવાળું કે ખરબચડું લાગ્યું, એવું જે જ્ઞાન છે તે જ્ઞાન ભ્રમયુક્ત મિથ્યા જ્ઞાન છે. કેમ કે પર પદાર્થમાં જ્ઞાન જતું નથી, પર પદાર્થને સ્પર્શતું નથી, પર પદાર્થ જ્ઞાનને સ્પર્શતો નથી. પ્રત્યેક ઉદયમાં વસ્તુનું જે સ્વરૂપ છે જેમ છે તેમ તેનો અનુભવ થવો ઘટે, હોવો ઘટે, અને ન થાય તો થવાનો પ્રયત્ન હોવો ઘટે. વિચાર કરવાનો વિષય નથી આ. પર પદાર્થમાં જ્ઞાન જતું નથી અને પરમાંથી કાંઈ જ્ઞાનમાં આવતું નથી એમ જ્ઞાની કહે છે તે મને વિચારથી બરાબર લાગે છે, અનુમાનથી બરાબર લાગે છે, તર્કથી બરાબર લાગે છે, ન્યાયથી બરાબર લાગે છે, યુક્તિથી પણ બરાબર લાગે છે એમ નહીં, એટલું પૂરતી વાત નથી. યુક્તિ એટલે શું? કે જીભ ઉપર મીઠો કે કડવો સ્વાદ આવ્યો અને થોડી વાર પછી જીભ કોરી થઈ ગઈ, જ્ઞાન કોરું થઈ ગયું. સ્વાદને અનુભવનારું જ્ઞાન જે જીવા ઇન્દ્રિય સૂક્ષ્મ છે એ ખાલી થઈ ગયો, માટે ત્યાં સ્વાદ ચોંટ્યો નથી એ વાત નક્કી છે, ત્યાં સ્વાદ અંદર પ્રવેશ્યો નથી એ વાત નક્કી છે. એમ યુક્તિથી સમજાય એમ નહીં. જ્યારે સ્વાદ લે ત્યારે પણ સ્વાદ અને સ્વાદને જાણવું થાય છે, સ્વાદનું સ્વાદનું અનુભવવું નથી થતો. અનુભવ જ્ઞાનને જ્ઞાનનો થાય છે. સ્વાદ તો જાણવાનો વિષય છે, અનુભવ કરવાનો વિષય નથી. એ અંતર અવલોકનની પ્રેક્ટિસ વગર સમજાય એવું નથી. પોતાને અનુભવમાં આવતા ભાવો એનું અવલોકન મોક્ષાર્થી થઈને કરે ત્યારે આવું જુદું પડે, નહીં તો અંદર જુદું ન પડે. એટલો બધો એકમેક પણે અનુભવવાનો ઊંધો અભ્યાસ, ઊંધી પ્રેક્ટિસ ઘણી દ્રઢ થઈ ગયેલી છે. એટલે રાગનું જ્ઞાન જુદા પાડવા એ કઠણ છે તો પણ અશક્ય નથી. કઠણ અને અઘરું એટલા માટે છે કે ઊંધો અભ્યાસ ઘણો છે અને સોળો અભ્યાસ જીવને બિલકુલ નથી. માટે એ પાત્રતા લઈને આવ્યા હતા. અંદરમાં ઘણી તૈયારી કરીને આવેલા, તૈયારી થઈ ગયા પછી આવવાનું બન્યું કુદરતી. થયું કે અંદરમાં તડપણ ઘણી હતી આત્માને શાંતિ પ્રાપ્ત કરવાની, ભાવ તલપા પડતા હતા. એના માટે યોગના અભ્યાસ કર્યા, એના માટે શાસ્ત્રો બહુ વાંચ્યા, એના માટે પૂજા ભક્તિ પણ બહુ કરી, મહેનત કરીને ખૂબ મીઠા ખૂબ મીઠા, પણ ગુરુ વિના જ્ઞાન તો છે નહીં. પાત્રતા તૈયાર થઈ, એવી પાત્રતા તૈયાર થઈ કે હવે જો જ્ઞાન ન થાય તો જીવવું મુશ્કેલ પડે એવી, એ ચરમસીમાની પાત્રતા છે. ત્યારે કુદરતે વ્યવસ્થા કરે છે, અને એ કુદરતી વ્યવસ્થાએ સોનગઢ આવવાનું એમનું બન્યું. એટલા આવ્યા અજાણ્યા આવ્યા, પણ પાત્રતા ખૂબ તૈયાર થઈ ગઈ. એટલે જેમ કોરી જમીનમાં પાણી વરસાદનું પડે ને સીધું અંદર ઉતરી જાય, એમ અમને સીધો અંદર ઉતાર્યો. અમને જ્ઞાનને રાગ જુદા છે એમ શાસ્ત્રમાં નહોતું લખ્યું, એ મૂળ દિગંબર હતા, મૂળ દિગંબર હતા. અને દિગંબર શાસ્ત્રો એમણે વાંચેલા, પંડિત રાખીને સમજેલા, લ્યો ને રાખે વાંચેલા એમ ને પંડિત રાખીને પણ સમજેલા, પંડિત એમને સમજાવતા હતા. બૌદ્ધિક સ્તર પર સમજ્યા પણ હશે, પણ જ્ઞાનીએ કહ્યું એ રીતે પંડિતે નહોતું કહ્યું. જ્ઞાની કહે તેમ પંડિત કહી શકે નહીં, આ ફેર છે. કેમ કે જ્ઞાની જ્યારે એમ કહે કે જ્ઞાનને રાગ જુદા છે, અને પંડિત એમ કહે કે જ્ઞાનને રાગ જુદા છે, એ બેમાં ફેર શું? શબ્દો તો એ ના એ છે, અને વસ્તુનું સ્વરૂપ પણ એમને એમ છે. ફેર શું છે? કે જ્ઞાની પરિણમતા પરિણામતા કહે છે, જ્ઞાની જે કહે છે તદ અનુસાર પરિણમતા કહે છે, અને પંડિત તેથી વિપરીત પરિણમતા પરિણમતા કહે છે. એ જ્ઞાનને રાગ એકમેક કરીને પરિણમીને કહે છે, અને આ જુદા પાડીને પરિણમીને કહે છે. આમ કહેવા કહેવામાં ફેર છે, અને એ ફેર પાત્રતાને સ્પર્શે છે. બાકી બીજાને ખબર જ નથી પડતી, એ તો કે ભાઈ નાની પણ એમ જ કહે છે, ના પંડિતજી પણ એમ જ કહે છે, વાત તો એની છે ને, શાસ્ત્ર એનું છે, સમયસર એનું છે ને, વાત એની છે. અરે કોઈ વાર તો ઉઘાડવા પંડિત એવા હોય કે જ્ઞાની કરતાં થોડી વધારે વાત કરી શકે, નવી નવી જુદી જુદી તર્કથી ન્યાયથી. પણ એ કાંઈ જીવને કામમાં આવે નહીં, જ્ઞાન થવામાં કામમાં ના આવે એ વાણી. એટલા માટે શ્રુત જ્ઞાનનો અભ્યાસ કીધો છે. પ્રથમ તો શ્રુત જ્ઞાનના અભ્યાસ દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, એટલે ઓળખવો આત્માને, જ્યાં એ ચાલે છે પ્રકરણ. તો એ શ્રુત જ્ઞાન એટલે જ્ઞાનીની વાણી, તે શ્રુત જ્ઞાન છે. જ્ઞાની સિવાયની વાણીને કોઈ શ્રુત જ્ઞાન કહી શકાય નહીં એમ છે. એવું કોઈ દિવસ બને નહીં. એક હીરાને ઓળખે તે બધા હીરાને ઓળખે, એક હીરાને ન ઓળખે અને બીજાને ન ઓળખે તો એ પેલાને એને ઓળખ્યા નથી, એને ઓળખાણ થઈ નથી. મિત્ર એવું બને નહીં કોઈ દિવસ, એ બની શકે જ નહીં. આ સમજવા માટે, આ અનુભવ જ્ઞાન સમજવા માટે દેવ શાસ્ત્ર ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે. એવું સમજાવનારા સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર હોય છે. એમાં પણ સંસ્કાર વગર સીધું શાસ્ત્રથી કોઈને જ્ઞાન થતું નથી. આ સમજવા માટે દેવશાસ્ત્ર ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન જ્ઞાન ચારિત્ર બધું જે પ્રગટે છે તે પોતામાંથી જ પ્રગટે છે. જે અંદરથી દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે એ આત્મામાંથી પ્રગટે છે, એ જે કાંઈ દેવગુરુ શાસ્ત્રમાંથી પોતાનું જ્ઞાન પ્રગટતું નથી. એ આંગળી ચીંધે છે કે આ રસ્તે જા, પણ રસ્તે જાય પોતે, રસ્તો ચીંધાડનાર દૂર રહે છે, રસ્તો ચાલનાર ચીંધેલા રસ્તે ચાલે તો પહોંચી જાય, આ સીધી વાત છે. આ સમજવા માટે દેવશાસ્ત્ર ગુરુવાદી બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શનજ્ઞાન ચારિત્ર બધું જે પ્રગટે છે તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળ તત્વને ઓળખવું તે જ કરવાનું છે. આખો વચનામૃત ઓળખવા ઉપર ભજન આપે છે. જો એ મૂળ તત્વને, મૂળ સ્વરૂપને, પોતાના મૂળ તત્વને અથવા પોતાના મૂળ સ્વરૂપને ઓળખવું એ મુમુક્ષુ જીવે પહેલું એ કરવાનું છે. સ્વાધ્યાય સત્સંગ જે કાંઈ કરીને પહેલું સ્વરૂપનું ભાવભાષણ થાય, સ્વરૂપની ઓળખાણ થાય ત્યાં સુધી પહોંચવાનું છે. જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનો નિર્ણય ન થાય ત્યાં સુધી તેના કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય પણ ખરેખર એને ન થાય. ક્યાં ભૂલે એને ખબર ન પડે, પોતે ક્યાં ભૂલે એની એને ખબર ન પડે. આમ છે, ભલે મુમુક્ષુતામાં ગમે એટલો આગળ વધ્યો હોય, પદાર્થ નિર્ણય સુધી એને આવવું જોઈએ, ભાવભાષણ સુધી આવવું જરૂરી છે. એ મૂળ તત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું પડ્યું છે આ ઓળખાણ સિવાય. મૂળ તત્વને ઓળખવા જ્ઞાની પુરુષને ઓળખવા જોઈએ છે, અને જ્ઞાની પુરુષને ઓળખવા માટે પાત્રતા તૈયાર કરવી પડે છે. એ બધી વાત અપેક્ષિત છે. શું પણ એવું બધું કર્યા સિવાય બાકીનું બધું કર્યું છે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે, અનંત કર્યું છે. એમ નિયમ સંયમ આપ કયો સબ શાસ્ત્ર કે નહીં હારી નહીં ધારી ધારી એ બધું ઘણું કર્યું છે. જ્ઞાન ગુણના ક્ષોભસમથી શાસ્ત્રોને ધારણ કર્યા અને ચારિત્રના ક્ષોભસમથી વ્રત નિયમ પાડ્યા, ત્યાગ કર્યો અને બધું નકામું ગયું. પાત્રતા વિના બધું નકામું. પાત્રતા ને એક પલ્લામાં રાખો, બીજી બાજુ આ બાજુ જ્ઞાનના અને ચારિત્રના ક્ષોભસમને મૂકો. એકડા વિના ને મીંડા જેવું છે બધું. હજાર મીંડા હોય તો શું કામના, એકડો જ નથી એની પાસે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે. શુભ ભાવની બધી ક્રિયાઓ કરી, શુભ ભાવની બધી ક્રિયાઓ કરી, શુભ ભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધ ભાવમાં જ છે. શું કરે છે જીવ ધર્મના ક્ષેત્રમાં જઈને શુભ ભાવરૂપ પરિણામ તો ઘણા કરે છે, પણ સાથે સાથે એની જે માન્યતા છે એ સમ્યક નહીં હોવાથી, સાચી માન્યતા નહીં હોવાથી શુભ ભાવમાં ધર્મ માને છે. શુભ ભાવમાં ધર્મ માને છે એટલે આપણે કદાચ એમ વિચારીએ કે બીજા માનતા હશે, ગુરુદેવ આપણને સમજાવ્યું એટલે આપણે નથી માનતા, આમ કદાચ લાગે આપણને. બીજાનો આપણે બહુ ચર્ચા ન કરીએ, આપણે તો આપણો વિચાર કરીએ. તો પણ કોઈ પણ શુભ ભાવ કરીને મેં કાંઈક કર્યું, મારા આત્માના કલ્યાણ માટે મેં કાંઈક કર્યું, એને શુભ ભાવમાં ધર્મ માન્યો. આ 10 લક્ષણ પર્યુષણ આપણા ગણાય છે. સામાન્ય રીતે પૂજામાં બધા આપણે સામેલ થઈએ છીએ અને રોજિંદા જીવનમાં કાંઈ આટલા બધા પૂજા નથી કરતા આપણે. અત્યારે તો મંદિરમાં બેસવાની પણ સંકળામણ પડે એટલી સંખ્યામાં આપણે પૂજા કરીએ છીએ, કરીએ એનો કોઈ વાંધો નથી. એ પૂજા કરી અને આપણા પરિણામ કેવા રહ્યા, આ વિચાર માંગે છે. આપણે કાંઈક કર્યાનો સંતોષ લીધો, જાણે કે અજાણે, તો એ શુભ ભાવ અધર્મ બન્યો. તો પછી શું વિચારવું જોઈએ કે આ ભલે પૂજાના પરિણામ થયા, પણ એ શુભ ભાવમાં મારા આત્માનું કાંઈ કલ્યાણ થયું નથી. એના સંતોષની જગ્યાએ અસંતોષ આવવો જોઈએ. સંતોષ આવે તો એને શુભ ભાવમાં ધર્મ માન્યો છે, અને અસંતોષ આવે તો ત્યાંથી અટક્યા વિના ધર્મ કરવાની દિશામાં એનો પ્રયત્ન ચાલશે. મિત્ર, એ પ્રયત્ન ચાલવાનો નથી, રોકાઈ જશે. હું તો યોગ્યતા જ રોકાઈ જાય છે ત્યાં. શુભ ભાવની બધી ક્રિયાઓ કરી, શુભ ભાવમાં ધર્મ માન્યો, પણ ધર્મ તો આત્માના શુદ્ધ ભાવમાં છે, આમાં ક્યાંય ધર્મ નથી. શુભ તો વિભાવ છે, શુભ છે તે વિભાવ છે, તો વિભાવ છે. એમને આતુરતા રૂપ છે ને દુઃખરૂપ છે ને એમાં ક્યાંય શાંતિ આમ છે. હા, તો ઓછી મિનિટો રહી, 5 મિનિટ રહીશ. પહેલા જે લેવાનું લેવાનું, પાંચ પુસ્તક રાખજો ને ભાઈ. 10 લક્ષણ મારો જ એક એક ધર્મના સંબંધમાં. આજે ઉત્તમ ક્ષમા માટે એમ કે કાંઈ થોડું કહેવું. ઉત્તમ ક્ષમાનો આજે દિવસ છે ને, રાતમાં રાત્રે લઈ લેશો. અત્યારે તો 5 મિનિટ છે, ચાલતો વિષય મને લઈ લઈશું. પુસ્તક રાખજો એટલે ભૂલાય નહીં, નહીં તો તમે ભૂલી જશો, હું ભૂલી જાય. શુભ તો વિભાવ છે, આકુલતારૂપ છે, દુઃખરૂપ છે, અને એમાં ક્યાંય શાંતિ નથી. રાજમલજીએ તો બહુ કડક શબ્દો વાપર્યા છે. બેનશ્રીની ભાષા મીઠી ને મધુર છે જરા, એટલે કડક ઓછી લાગે. રાજમલજી છે, એમની અધ્યાત્મ પ્રધાનતાને લઈને, બીજું કોઈ કારણ નથી, અધ્યાત્મ પ્રધાનતાને લઈને ભાષા એવી આવે છે, આવી છે. 108 કળશનો ટીકા કરતા એ લખે છે કે જેમ અશુભ વર્જનીય છે એટલે ત્યાગ કરવા યોગ્ય છે, તેમ શુભ ભાવ પણ ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે તે જીવને અનિષ્ટ છે. કેવા છે? જીવ માટે અનિષ્ટ છે, ઘાતક છે અને દુષ્ટ છે. 3 શબ્દ વાપર્યા છે. ઠીક, અનિષ્ટ છે, આત્માની શાંતિને એ ઘાત કરનારા છે એટલે ઘાતક છે, અને આત્માની શાંતિને ઘાત કરે તે આપોઆપ જ દુષ્ટ હોય તો જ ઘાત કરે. આત્માની શાંતિને ઘાત કરે તે દુષ્ટ જ ગણાય. આવા 3 શબ્દો વાપર્યા છે. અહીંયા એમ કહ્યું કે આકુલતારૂપ છે, દુઃખરૂપ છે ને એમાં ક્યાંય શાંતિ નથી. હવે કોઈ એમ કે ભાઈ, અમે દુકાને ઘરે વેપાર ધંધાના અને ગૃહસ્થીના પરિણામ કરીએ છીએ, એમાં તો અમને ઘણી આકુલતા થાય છે. મંદિરમાં આવીને શાંતિથી પૂજા કરીએ ત્યારે કંઈક શાંતિ લાગે છે, અને આ વાત આવી રીતે કેમ કરી છે? એ સરખામણી ક્યાં કરે છે? નીચી કોટીના પરિણામો સાથે એની સરખામણી કરે છે. એ સરખામણી શુદ્ધ ભાવની શાંતિ સાથે કરી નથી. તો જેની દ્રષ્ટિ નીચેના પરિણામ ઉપર છે, એના પરિણામની ગતિ નીચે જવાની. હા, સમયસારમાં જ કહ્યું છે કે શુભ અને અશુભ બંને ચાંડાળના જ પુત્રો છે, એને ચાંડાળની ઉપમા આપી છે. બંને ચાંડાળના જ પુત્રો છે, પણ એક ચાંડાળને ત્યાં ઉછર્યો છે ને એક બ્રાહ્મણને ત્યાં ઉછર્યો છે, એટલો ફેર છે. પણ એથી કાંઈ એ ચાંડાળ મટીને બ્રાહ્મણ થઈ ગયો છે એમ તો કાંઈ બને નહીં. અને મા બાપ ચાંડાળ છે માટે એ પણ ચાંડાળ છે, અને એના સંસ્કાર જ રહીએ એમ કહેવું છે. ત્યાં એમ શુભમાં શુભમાં જે સંસ્કાર છે એ સંસારના સંસ્કાર છે, અશુભમાં પણ સંસારના સંસ્કાર છે અને શુભમાં પણ સંસારના સંસ્કાર છે. એટલા માટે કુંકુણ આચાર્ય પહેલી ગાથામાં એમ કહ્યું કે જે અશુભ છે એ તો કુશીલ છે અને શુભ છે એને લોકો સુશીલ કહે છે લોકભાષામાં અને લોકદ્રષ્ટિએ. પણ જે સંસારમાં દાખલ કરે એને સુશીલ અમે કેમ કહીએ? હે, તે કેમ કહેવાય સુશીલ જે સંસારમાં દાખલ કરે? કેમ કે એના સંસ્કાર છે, એ સંસારમાં જવાના માટેના સંસ્કાર છે એમ છે. ખરેખર આકુલતારૂપ છે, દુઃખરૂપ છે, એમાં ક્યાંય શાંતિ નથી. જો કે શુભભાવ આવ્યા વિના રહેતા નથી તો પણ ત્યાં શાંતિ તો નથી. એટલે તીવ્ર કષાયની સાથે મંદ કષાયની શાંતિમાં સંતોષ પામવું નહીં. એ ઓછી શાંતિ છે, ઓછી અશાંતિ છે, પણ છે અશાંતિ, એ શાંતિ નથી. એ ક્યારે ખબર પડે? અંદરમાં ઓળખવાનો અભ્યાસ હોય, પરિચય હોય ભાવોનો, ભાવોના અનુભવનો, તો એની જાત ઓળખાય કે માનસિક શાંતિમાં અશાંતિ છે. માનસિક શાંતિ તે શાંતિ નથી પણ એક પ્રકારની અશાંતિની જાત છે એમ ત્યારે ઓળખાય. અને જ્યારે માનસિક શાંતિમાં અશાંતિની જાત ઓળખાય ત્યારે હજી એના જ્ઞાનમાં કાંઈક નિર્મળતા આવી છે, નહીંતર નિર્મળતા હજી આવી નથી. ક્યાંક ને ક્યાંક સંતોષ આવ્યો છે અને પોતાના પરિણામોની મુખ્યતા કર્યા વિના રહેશે નહીં. વિશેષ વાત છે.